તારીખ 19/2/1993 શ્રી સમયસાર ગાથા 72 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 86
શ્રી સમયસાર કરતા કર્મ અધિકાર 72મી ગાથાની ટીકા ચાલે છે સંક્ષિપ્તમાં લઈ લઈએ એક તો આશરો મલિન ભાવ રૂપ છે એ જળમાં શેવાળની દ્રષ્ટાંતે કહ્યું નિર્મળ એવા જળમાં જે કાંઈ લીલફૂગ થાય છે એટલી પાણીની મલિનતા છે મલિનતા અને પાણી બંને જુદા જુદા સ્વભાવે છે પાણી નિર્મળ સ્વભાવવાળું છે પવિત્ર સ્વભાવવાળું છે આ લીલફૂગ છે શેવાળ જેને અહીંયા કહી છે એ મલિન છે એમ આત્મા પરમ પવિત્ર વિતરાગ સ્વરૂપી છે આત્મા મૂળ સ્વરૂપે પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે અને પરિપૂર્ણ પવિત્ર તત્વ છે એ પવિત્ર પદાર્થની દશામાં જે વિકૃત ભાવો બીજી જાતના ભાવો અપવિત્ર ભાવો ઉત્પન્ન થાય છે એ અપવિત્રપણે અનુભવાય છે તેથી એનાથી જેને તે અપવિત્રપણે અનુભવાય છે તેનાથી પાછો વળે છે જેમ સ્વચ્છતાનો પ્રેમી જીવ વિષ્ઠા આદિ મલિનતા અપવિત્રતા થી દૂર રહે છે દૂર ખસે છે એનાથી આગો જાય છે એમ પવિત્ર સ્વભાવી આત્મા પવિત્રતાની રુચિ વાળો આત્મા એ આશ્રમની મલિનતાથી દૂર ખસી જાય છે સહેજે સહેજે એનાથી એને ખસવું બને છે વાત એટલી અવશ્ય છે કે આશ્રમોની મલિનતા અને સ્વરૂપની પવિત્રતા જ્ઞાનમાં ભાસવી જોઈએ દ્રષ્ટાંત સમજવું સહેલું છે પણ જ્ઞાનમાં ભાવ ભાસવો એ બીજી વાત છે જ્યાં સુધી પોતાનો ભાવ ભાસે નહીં પવિત્ર સ્વભાવ ભાવ ભાસે નહીં ત્યાં સુધી મંદકષાયની આશ્રમની મલિનતાને કોની સાથે મલિનતા તરીકે મેળવી શકે કેમ કે આશ્રમમાં તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પોતાના સ્વરૂપ પ્રત્યેના વિકલ્પો પણ છે એ પણ આશ્રવો જ છે શું શુદ્ધ સ્વરૂપનો શુદ્ધ સ્વભાવનો વિકલ્પ સુદ્ધા પણ આશ્રવ છે તો એ પણ આશ્રવ છે અને મલિન છે એ કોની સાથે મેળવશે કે પોતાના સ્વરૂપની પવિત્રતા જ્ઞાનમાં આવી હશે તો એની સાથે મેળવાશે ત્યાં સુધી તો એને જ સ્વરૂપ માને છે એને જ કર્તવ્ય માને છે એને જ ઉપાસના માને છે એને ધર્મ માને છે એવું કરી બેસે છે એટલે એને બે વાત જુદી જુદી બે તત્વો જુદા જુદા જ્ઞાનમાં આવવા જોઈએ એટલા માટે 72 ગાથા પછી લીધી છે પહેલા 69, 70, 71 ગાથામાં એની ભૂમિકા બાંધી જો ભાઈ આ જ્ઞાન ક્રિયા છે એ સ્વભાવભૂત છે એ જેમ થતી માલુમ પડે છે શું અથવા જ્ઞાન જેમ ભાવવામાં આવે છે જયચંદજીએ ભાવવાની વાત લીધી છે એવી રીતે ક્રોધાદિની ભાવવામાં આવતો નથી જ્ઞાન સ્વપણે ભાવવામાં આવે છે, ક્રોધાદી પરપણે ભાવવામાં આવે છે. અને જો ક્રોધાદી સ્વપણે ભાવવામાં આવે છે તો જ્ઞાન સ્વપણે ભાવવામાં આવતું નથી. બંનેનો અનુભવ જુદી જુદી રીતે થાય છે, એટલે ત્યાંથી એ સમજાયું છે કે તું જ્ઞાનમાં સ્વપણાને ભાવનામાં લઈને એનો સ્વપણે અનુભવ કર, અને એ અનુભવના પ્રયત્નમાં, એ પ્રયત્નના કાળમાં તને અવશ્ય પ્રતિભાસ થશે કે આ રાગાદી આશ્રવ ભાવ છે તે મલિન છે. શું સમજણ પણ ક્યારે થાય છે કે પ્રયત્નના કાળમાં થાય છે. સાયકલ ઉપર સ્થિર રહેવું, એક બાજુ નમી ન જવું, એવી સમજણ ક્યારે થાય કે સ્થિર રહેવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે, કે આ રીતે સ્થિર રહેવાય. ત્યાં સુધી શબ્દનું જ્ઞાન થાય, શબ્દનું અર્થનું જ્ઞાન થાય, પણ એનો ભાવ ભાસે નહીં. રોટલી એવી રીતે વણવી જોઈએ કે આડી અવળી ન થાય, જાડી પાતળી ન થાય, ગોળ અને એક સરખી થાય. એનું જ્ઞાન ક્યારે થાય? પ્રયત્ન કરે ત્યારે થાય, ત્યારે જ થાય. પ્રયત્નના કાળમાં જ એનું જ્ઞાન થાય છે. એટલે સાચી સમજણ ક્યારે થાય? કે પ્રયત્નના કાળમાં થાય. જ્યારે જીવ જ્ઞાનમાં સ્વપણું ભાવીને અનુભવવાનો પ્રયત્ન કરે, રાગને પર તરીકે જોવાનો પ્રયત્ન કરે, ત્યારે એને રાગની મલિનતા ભાસે, રાગનું જડપણું ભાસે, અને રાગ દુઃખરૂપ ભાસે. પ્રયત્નના કાળમાં ભાસે, નહીતર શબ્દોનો અર્થ આવડી જાય. 72મી ગાથામાં ત્રણ શબ્દ, ત્રણ એના દ્રષ્ટાંત, અને એનો અર્થ શું છે એ સમજાઈ જાય, પણ એ સમજાણું તે કાર્યકારી નથી. અને ખરેખર તો એ પ્રયત્નના કાળમાં ન સમજાણું હોય તો એનો ભાવ ભાસતો નથી, એટલે યથાર્થ નથી સમજાણું. એના યથા અર્થમાં, યથા ભાવમાં નથી સમજાણું. જેવો એનો ભાવ છે એવો ભાવ જ્ઞાનમાં નથી આવ્યો. રાગ મલિન ભાવ છે, જ્ઞાનમાં આવવું જોઈએ. એ દુઃખ મલિન અને જડપણું જ્ઞાનમાં આવે તો ખસવાનું આપોઆપ સહજ જ બને, અને ન આવે તો અર્થ આવડે પણ ખસવાનું બને નહીં. આમ બને છે. એટલે પ્રયત્નથી સમજવું. શું સ્વરૂપના અનુભવના સ્વપ્રયત્ન દશામાં સાચી સમજણ થાય, અને નહીતર રાગને હું પણે અનુભવવાના વિપરીત પ્રયત્ન દશામાં સમજણ ક્યાંથી સાચી થાય? નહીતર પરિસ્થિતિ શું છે કે રાગને હું પણે અનુભવવાનો વિપરીત પુરુષાર્થ ને વિપરીત પ્રયત્ન દશા ચાલુ જ છે, એમાં સાચું ક્યાંથી સમજાશે? એમાં સાચું ન સમજાય કોઈ વાર. બીજાને એમ લાગે કે બરાબર સમજાય છે, આને સમજાય છે, સમજાવી શકે છે એમ બીજાને લાગે ખરું, પણ ખરેખર એ સમજો નથી, એમ વાત છે. હા, ન આવડતું હોય ત્યારે જ પ્રયત્ન કરે ને, અને એ કાળે એને સમજાય, એ પ્રયત્ન દશાના કાળમાં એને સમજાય ભાવ ભાસે. એ પેલા ખરેખર સમજ્યો એ સમજ્યો નથી, એ બધું સમજવા જેવું છે. એ સમજ્યો એ બધું સમજવા જેવું છે, એમાં કાંઈ માલ નથી, એમ છે. એટલે અનુભવાતા એમ લીધું છે. શું આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અસૂચિ છે? શું લાગતા હોવાથી અસૂચિ છે? મેલપણે અમે જાણીએ છીએ એમ ન કીધું, મેલપણે અનુભવીએ છીએ, વેદીએ છીએ. જો વેદન પ્રધાનતા લીધી છે, અનુભવ પ્રધાનતા લીધી છે. શું? કેમ કે લાગવાનો વિષય છે, જાણવાનો વિષય નથી. સ્વાદ છે ચાખવાનો વિષય છે, સ્વાદ છે ચક્ષુ ઇન્દ્રિયથી જોવાનો, રૂપની જેમ એ વિષય નથી. એ તો સ્વાદ લેવાનો ચાખવાનો વિષય છે, એમાં અનુભવવાનો વિષય છે. દુઃખ પણ અનુભવવાનો વિષય છે, જળ ચૈતન્ય પણ અનુભવવાનો વિષય છે. ત્રણેયમાં એમ જ લેશે. શું? હા, ફેર છે એમાં. એ ધ્યાનમાં ખેંચવા જેવો વિષય છે, લક્ષ ખેંચવા જેવો, ધ્યાન ખેંચવા જેવો વિષય છે. ઉપરથી જવા જેવું નથી. શું? કેમ કે જાણીએ છીએ આપણે, આશ્રવો મલિન છે એમ જાણીએ છીએ. અહીંયા એમ ના પાડે છે કે એમ, અહીંયા એ જ્ઞાન કરવાની વાત નથી, અહીંયા અનુભવ જ્ઞાન કરવાની વાત છે. જાણપણારૂપ જ્ઞાન કરવાની વાત નથી ચાલતી અહીંયા, કેમ કે એ જાણપણાનો માત્ર વિષય નથી, એ અનુભવનો વિષય છે. સુખ દુઃખ છે, છેલ્લું પત્તો એ લેશે ને, નિરાકુરતા ને આકુરતાથી. તો સુખ દુઃખ છે એ જાણવાનો વિષય છે કે વેદવાનો વિષય છે? એ સુખ દુઃખ તો અનુભવ કરવાનો વિષય છે. જે અનુભવ કરવાનો વિષય છે, એ અનુભવ કર્યા વિના માત્ર જાણપણું કરવામાં આવે તો એ જાણપણાનું કોઈ સાર્થકપણું નથી, એ જાણપણું નિરર્થક જાય છે. શું? એ જાણપણું એને કામમાં આવતું નથી. કેમ કે આશ્રવોની આકુલતાને, મંદાકુલતાને સુખરૂપે અનુભવશે, ભ્રાંતિ છે એમાં મટશે નહીં. માત્ર જાણપણું કરવાથી ભ્રાંતિ નથી છૂટતી, અનુભવ કરવાથી ભ્રાંતિ છૂટે છે. એ તો કાલ આપણે કળશ લીધો કે અનુભવ કરવાથી ભ્રાંતિ છૂટે છે, જાણવાથી ભ્રાંતિ છૂટતી નથી. જ્ઞાન ગુણ લીધો ને, નપ્તિ માંથી જ્ઞાન ગુણ લીધો. હા, જાણપણું અનંત વાર કર્યું છે. અગિયાર અંગ ને નવ પૂર્વ સુધીનું જાણપણું અનંત વાર કર્યું છે. શું હોય? પૂર્વ નવ ભણેલું પણ જો જીવને જાણ્યો નહીં, એટલે જાણ્યો નહીં એટલે અનુભવ્યો નહીં. નહીતર ક્યાંય જીવનું વર્ણન નથી આવતું એમાં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવગુણ પર્યાય નથી એમાં આવતા. એ તો પાઠ પહેલા પાઠશાળામાં પહેલે વહેલા સમજવામાં આવે. દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવું. હે, પ્રવેશિકામાં પ્રવેશ કરતા જ એ વાત સમજાવે છે. પણ અનુભવ જ્ઞાન કરવાનું છે, જાણ પણ વાત થઈ છે. આપણે જાણપણામાં અટકી જઈએ કે ચાલો સમજાઈ ગયું, હવે વાંધો નથી. પેલા નહોતું સમજાતું આવું, અને એ વાત છે કે પેલા એવું નહોતું સમજતો, એટલે પેલા એવું નહોતું સમજતો અને પછી આવું સમજો, એટલે એ વિશિષ્ટતામાં સંતોષાનો. એ સંતોષણો એટલે દર્શન મોહ તીવ્ર થયો. દર્શન મોહ ઘટવો જોઈએ, જે સમજણથી, સમજણના નિમિત્તે દર્શન મોહ ઘટવો જોઈએ. એના બદલે સમજણ કરીને દર્શન મોહ વધાર્યો. શું કર્યું? ઊંધો ચાલ્યો. લગભગ ધર્મના ક્ષેત્રમાં આવેલા બહુભાગ મનુષ્યોને ધર્મ નહીં પામવાનું કારણ આ છે કે જે કઈ કાર્ય કરે છે, ધાર્મિક વ્યવસાય, ધાર્મિક પ્રવૃત્તિ, એમાં દર્શન મોહ વધારવાની પ્રવૃત્તિ અહમપણું કરીને સાથે સાથે કરી લે છે. પ્રવૃત્તિ કરે એના કરતા અહમપણું વધારે કરી લે છે. ઠીક, લકેશોલાલભાઈ પૂછ્યું ને કે ત્યાગ કરવા, ત્યાગ કરતા તો ત્યાગનું અહમપણું મને વધી જાય છે. એને અવલોકન કર્યું છે પોતાના પરિણામનું. શું જો કેવો પાત્રતા વાળા માણસો છે. હું ત્રાગ કરું છું, પોતાને એ જાતનો વિરીનો ક્ષોભસમ છે, એટલે કે આ છોડવું, આ છોડવું, છોડવું ત્યાગ સહેજે કરી શકે, એને કઈ કઠણ ન લાગે ત્યાગ કરવો. એ શું પણ ત્યાગ કરું છું એના કરતા તો ત્યાગનું અભિમાન મને વધી જાય છે. મારે આ કરવું શું? આ વિટંબણાનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. શું? કે ગમે તે કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, વ્રતશીલ સંયમ પાળે કે પૂજા ભક્તિ કરે, કાંઈ પણ કરે, તો પણ એનું અહંપણું ન આવે એ વાત સાથે સાથે હોવી ઘટે છે. પહેલી તો દ્રવ દ્રષ્ટિ થવી મુશ્કેલ છે સીધે સીધી, કેમ કે પહેલા તો એ ભાવનામાં આવે કે મારે મારા અવગુણ ને મારા દુઃખ મટાડવા છે, મારે સદગુણ અને સદગુણ થી ઉત્પન્ન થતા સુખ ની પ્રાપ્તિ કરવી છે. એ તો પર્યાય પ્રધાનતાથી તો પ્રવેશ થાય છે. દુનિયાદારીના ક્ષેત્રમાંથી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશનું થવાનું મૂળ કારણ પર્યાય પ્રધાનતા છે. પછી ત્યાંથી ગુલાટ ખાવાની છે કે નહીં, પર્યાયની મુખ્યતા અહીંયા કરવાની નથી. ત્યારે ધર્મ થશે, એ પર્યાયની મુખ્યતા ચાલુ થાય એટલે આમ પણ આવ્યા વિના પર્યાયની દર્શનમાં વધી જાય, ધર્મ પામવાને બદલે અધર્મ વૃદ્ધિ થઈ જાય, આવું બને છે. પહેલા તો એમ કોઈ જીવે એમ વિચાર્યું, મારે તો મારામાં જે વર્તમાન સ્થિતિ છે એ દુઃખદાયક અને અવગુણ વાળી દોષ વાળી છે, અને જો હું ધર્મ કરું તો મને ગુણ સદગુણ અને સત્સુખ ની પ્રાપ્તિ થાય. તો એ વાત તો પર્યાય પ્રધાન તારે, અને એને ગૌણ કરવાનું ખાય, એને ગૌણ કરવાનું, એને જ ગૌણ કરવું પડશે આગળ જતા. પણ જ્યાં પૂર્ણ શુદ્ધિ નું લક્ષ્ય છે ત્યાં સહજપણે શુદ્ધ અવસ્થામાં કોના અવલંબને રહેવાય, એવું શું અવલંબન હાથ લાગે તો એમ થાય, સહજ સ્થિતિ થાય, એવી એક ખોજ અંતર ખોજ ઉપડે છે. અને એ અંતર ખોજ નો વિષય દ્રવ થાય છે, સ્વભાવ થાય છે, ત્યારે સ્વભાવની ઓળખાણ થાય છે. કેમ કે દોષ કાઢવા માટે પહેલો જ એને દોષનું અવલોકન શરૂ થશે. જ્યાં અંદર અવલોકન શરૂ થશે તો અંદર તો બે જાતના ભાવ છે, એક જ્ઞાન ને એક રાગ, એક સ્વભાવ ને એક વિભાવ. એટલે એ પરિચય થતા સ્વભાવનો પત્તો લાગશે. જ્યાં સ્વભાવનો પત્તો લાગશે ત્યારે એ પર્યાય વિષય સુધારવાનો પ્રયોજનભૂત હોવા છતાં એ ગૌણતાને પ્રાપ્ત થઈ જશે, એની ગૌણતા થઈ જશે, એમ બને છે. થોડું અટપટું હોવાથી જલ્દી મેળ મેળવો છે. કાર્યની પદ્ધતિના અનુક્રમનો જે મેળ મેળવો છે એ થોડો મુશ્કેલ પડે છે. ધ્યેય બાંધુ પૂર્ણતાનો અને દ્રષ્ટિ કરી ત્રિકાળી દેવની, ગૌણ થયું, ગૌણ થયું. પણ એ આશ્રય અપેક્ષા એ ગૌણ થયું, પ્રાપ્તિની અપેક્ષા એ, વેદનની અપેક્ષા એ મુખ્ય છે. 544 એક આશ્રયનો વિષય છે, અને આશ્રયભૂત વિષય છે જેનું અવલંબન લેવાનું છે, એક વિષય છે. અને એક આશ્રય પોતે વિધેય વિધિ છે, આશ્રય પોતે વિધિ છે. વિધિનો વિધેયક પણ શું છે એ જ ન સમજાય તો આશ્રય આવે ક્યાંથી? જો એ ન સમજાય તો આશ્રય થઈ શકે નહીં, આશ્રય આવી શકે નહીં. એટલે બંનેને કઈ જાતનો અંદર ને અંદર સંબંધ છે એ જ્યાં સુધી પોતાને પારમાર્થિક રીતે ન સમજાય ત્યાં સુધી બધી વાત ઉપર ઉપરથી ચાલી જાય છે. તો અહીંયા એ કહ્યું કે આશ્રવ છે એ મલિન છે. ભગવાન આત્મા ત્રણે કાળે સદા, એટલે ત્રણે કાળે અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવ પણે નાયક છે એમ હોવાને લીધે અત્યંત નામ પૂર્ણ પવિત્ર છે, અત્યંત સુચિજ છે એટલે પૂર્ણ પવિત્ર છે, એકદમ પરિપૂર્ણ પવિત્રતાનો પિંડ પોતે, બીજી બાજુ કેવળ મલિન ભાવ, બેનો કઈ મેળ ખાતો નથી, ત્યાંથી હટી જાય છે, એકદમ ઓપોઝિટ છે, પ્રતિપક્ષમાં છે, એકદમ પ્રતિપક્ષમાં છે, એટલે જીવ ત્યાંથી ખસી જાય છે. શું એવું જ્ઞાનમાં લાગતા ખસી જાય છે. વળી આશ્રવોને જડ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાય છે, એ આશ્રવો છે એ પોતે કાંઈ જાણતા નથી. રાગમાં ચૈતન્યનું એક કિરણ પણ નથી, ગુરુદેવ આમ કહેતા, રાગમાં ચૈતન્યનું એક કિરણ પણ નથી, કેમ કે ચૈતન્ય પ્રકાશ આત્મા છે, એ તો પ્રકાશનો પુંજ છે એમ કહે છે. ક્યાં એકલો પ્રકાશનો ગોળો સૂર્યની જેમ ચૈતન્ય સૂર્ય, અને ક્યાં આહાવ અંધારું જેમાં છે એવા આશ્રવ, એ તો સાવ અંધારું છે. શું માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા હોવાથી શું આશ્રવ ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા હોવાથી એમ કહી લીધું. શું અને ભગવાન આત્મા તો શું ઓલા પણ મેલ પણ અનુભવાતા હોવાથી એમ લીધું, અહીંયા અન્ય સ્વભાવ હોવાથી લીધું છે, અન્ય સ્વભાવ વાળા છે. અને ભગવાન આત્મા તો પોતાને સદા એટલે ત્રણે કાળે વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી, નિવિડ જ્ઞાનનો પિંડ છે આત્મા એમ હોવાથી, પોતે જ ચેતક એટલે જ્ઞાતા છે, પોતે જ ચેતક એટલે પોતાને અને પરને જાણનારો એવો જ્ઞાતા છે. માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો જ છે, પોતે પોતાથી અન્ય નહીં તે અનન્ય, એક સ્વપણે અનન્યપણે અનુભવાય છે અને ચૈતન્ય પ્રકાશપણે અનુભવાય છે. રાગાદી પરપણે અનુભવાય છે, અન્યપણે અનુભવાય છે અને જળ જેવા અનુભવાય છે. શું એકદમ અંધારું, કાંઈ એનામાં જાણ, પણ રજકણ પૂતગળ જેમ જાણતું નથી એમ જ રાગ કાંઈ જાણતો નથી. માટે જળ છે, આશ્રવ ઠીક આ જ્ઞાતા છે, અગ્નિ છે એમ કીધું. જ્ઞાતાનો વિષય તે જ્ઞે પરજ્ઞે, જ્ઞેયમાં પરજ્ઞે લેવું. શું ન્યાયિક અનેક રીતે આવે, કોઈ વાર એમ કે દોષ તારો છે, દોષ તારો છે એમ પણ કે, અને રાગ તારો નથી, રાગ તારો છે એમ પણ કે, અને રાગ તારો નથી, એ સમયસારમાં સમયસારમાં કે છે. શું અને બે ન્યાય સંપન્ન છે, બે વાત ન્યાય સંપન્ન છે. જેમ નયથી શુદ્ધાત્મા કહે અથવા નયથી અનુભવ કરવાનો વિષય કહે તો પણ એ ન્યાય સંપન્ન છે, અને પ્રમાણથી અનુભવવાનું કહે તો પણ ન્યાય સંપન્ન છે. કેમ કે નય પ્રમાણ સાથે જ રહે છે, નય પ્રમાણ અવયવ અને અવયવી છે, એમાં કાંઈ વિરોધ નથી, બે વચ્ચે કાંઈ વિરોધ નથી. પૂછ્યું છે ને દેવીલાલજી કે 143 ગાથામાં કેવળ જ્ઞાન સાથે શ્રુત જ્ઞાનને સરખાવ્યું છે, કે જેમ કેવળ જ્ઞાન નયોને જાણે છે, નિશ્ચય અને વ્યવહાર બંને નયોને જાણે છે, તેમ અહીંયા શ્રુત જ્ઞાન પણ કેવળ નિશ્ચય અને વ્યવહાર નયોને જાણે છે. શું એ પ્રમાણની પ્રધાનતાથી શ્રુત જ્ઞાનનો વિષય ત્યાં ચાલ્યો છે, નિર્વિકલ્પ પ્રમાણ. શું સ્વવિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ એટલે આગમ પ્રમાણ અને અધ્યાત્મ પ્રમાણ, બે કથન શૈલી છે એમ. સ્વવિકલ્પ નહીં અને નિર્વિકલ્પ નહીં, આગમના નહીં 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 ભેદો અને અધ્યાત્મનો નહીં, શેકલો શુદ્ધ નહીં, અધ્યાત્મમાં બીજો નહીં નથી પાછો, એક જ નહીં છે. અમારે જે સુગાનીજીને કહ્યું કે અમારી પાસે તો બીજો નહીં છે જ નહીં, અધ્યાત્મનો વિષય છે. શું એને સાપેક્ષપણું નથી, આગમમાં નહીં ને સાપેક્ષપણું છે, અધ્યાત્મના નહીં ને સાપેક્ષપણું નથી, કેમ કે એ એકલો નિરાલંબ નિરપેક્ષ પ્રવર્તે છે, એને કોઈની અપેક્ષા નથી, એ વ્યવહારની એને અપેક્ષા નથી, વ્યવહારની એને અપેક્ષા નથી, એવું છે. એ કથન તો અનેક પ્રકારે આવે, એમાં કઈ મૂંઝાવા જેવું નથી, કે તર્ક વિતર્કમાં ચડવા જેવું નથી. તે સ્થાનમાં તે જગ્યાએ કહેનારને શું કહેવું છે, એમણે શું કહેવા ધાર્યું છે, એટલું જો ખ્યાલમાં આવે તો અસમાધાન થતું નથી, અને નહીતર ક્યાંક ફેર પડે છે. આમાં ઓલાપણે બે વાતમાં ફેર પડે છે, આ વાતમાં ઓલાપણે વાતમાં ફેર પડે છે. 143માં નયની ના પાડશે, 143-44માં, અને આયા 13માં કળશમાં કહે છે કે સ્વાનુભૂતિ છે એ શુદ્ધ નયાત્મક છે, ત્યાં નયાત્મિક અનુભૂતિ લીધી છે, નયથી અનુભવ પણ છે અને અનુભવમાં નય નથી એમ પણ છે. એટલા લોકો કહે છે અનિયમતી વાળા, કાશે આજ વાતમાં કઈ ઠેકાણું તમને તો લાગતું નથી, વસ્તુનું સ્વરૂપ નક્કી અમારે કેવી રીતે કરવું, એમ છે બે વાત છે, અને એ જ રીતે વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે, બીજી રીતે થઈ શકે એવું નથી. વચન વિરોધ છે, 143-13 કળશમાં વચન વિરોધ છે કે નહીં, વચન વિરોધ કાંઈ નથી. ઉભય નય વિરોધ ધ્વનિ શબ્દાંકે, ભગવાનની વાણી કેવી છે કે ઉભય નય વિરોધ ધ્વંસની છે, શાદ પદ થી ચિહ્નિત એવી વાણી ઉભય નયના વિરોધ નો નાશ કરનારી છે. જીન વચી શ્રમ વિચસી રમંતે એ સ્વયં વાંત મોહા, એવા જે જીન વચન માં મોહનું વમન કરીને જેવો રમે છે, શું જે જીવો મોહનું વમન કરીને જીન વચન માં રમે છે એને તો જીન વચન એવા લાગે છે કે એને નિશ્ચય વ્યવહારનો એને વિરોધ લાગતો નથી, એનો એ અવિરોધ લાગે છે એને. શું એ સાપ બે માંથી પરમાર્થ કાઢે છે, વ્યવહાર માંથી પણ પરમાર્થ કાઢે અને નિશ્ચય માંથી પણ પરમાર્થ કાઢે છે, પછી કઈ વાંધો નથી, પ્રયોજન બે થી સિદ્ધ કરે છે. તો
અમે મોક્ષ માર્ગનો વિચાર કરીએ તો સૌથી વધારે કાળ
33-33 સાગર ના આયુષ હોય. હવે એમાં નિર્વિકલ્પ દશા કેટલી, બહુ થોડી, ક્યારેક આવે નિર્વિકલ્પ ના, સ્વવિકલ્પ દશાનો ઘણો કાળ છે. તો પછી એમની અધોગતિ થવી જોઈએ કે નહીં, એમની અધોગતિ નહીં થાય. નિર્વિકલ્પ દશા જો માત્ર ધર્મ હોય અને સ્વવિકલ્પ દશામાં જો કેવળ અધર્મ હોય, કેમકે ત્યાં તો વ્યવહારની પ્રધાનતા થઈ ગઈ, સ્વવિકલ્પ દશામાં તો વ્યવહારની પ્રધાનતા થઈ ગઈ, તો એનું ફળ તો વિપરીત આવવું જોઈએ કે નહીં આવે. જો એ ચતુર્થ ગુણ સ્થાનમાંથી પંચમ ગુણ સ્થાનમાં આવશે, કે ચતુર્થ ગુણ સ્થાનમાંથી છ હાથમાં જશે, કોઈ તો એવા હોય છે. કેમ એમ થયું કે વ્યવહારના કાળમાં પણ પરમાર્થને સાધે છે, જ્યારે એની વ્યવહાર દશા બાહ્ય દશા છે ત્યારે પણ પરમાર્થની આરાધના ઉપાસના સાધના ચાલુ જ છે એને અંદરમાં, અને એની પ્રધાનતા છે અંદરમાં, જે પરિણતિ નિશ્ચય પરિણતિ છે એની પ્રધાનતા છે, એ મુખ્ય વૃત્તિ છે. બાહ્ય દ્રષ્ટિવાળા એમ જુએ છે કે આ તો વ્યવહારમાં ઊભા છે, અત્યારે જ્ઞાની વ્યવહારમાં ઊભા છે, કે જ્ઞાની વ્યવહારમાં ઊભા છે તને બાહ્ય દ્રષ્ટિએ દેખાય છે, એવું નિશ્ચયમાં જ ઊભા છે બધી વખતે. શું એની જ પ્રધાનતા છે, એની મુખ્યતા છે પરિણતિમાં, કથનમાં નહીં, પરિણતિ. ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને આત્મકલ્યાણની લગ્નની એને પરિણતિ થઈ જવી જોઈએ. શું આટલી તો એની પરિણતિ થઈ જવી જોઈએ એમ કે શું એ જો પરિણતિ ન થાય એટલે એટલું જો આત્મા ન કેળવાય તો પછી એને વિકાસ થવાનો કોઈ અવકાશ નથી. હા, એ તો એમ પરિણતિ ને લેવી પડે ને, એમણે પરિણતિ બતાવી છે, દર્શાવી છે, અને એ મૂળ દશા છે, એ જ્ઞાનીની મૂળ દશા છે. એ જ્યાં સુધી એ ન જ્ઞાનમાં આવે ત્યાં સુધી જ્ઞાની ઓળખાય નહીં, ત્યાં સુધી ઓળખાય નહીં. શુદ્ધો ઉપયોગ તો ભાગતો ત્યારે વીજળીના ઝબકારાની જેમ આવીને ચાલ્યો જાય, શું બાકી તો પરિણતિથી જ આરાધના છે. પૂજ્ય બેનશ્રી તો બહુ સ્પષ્ટીકરણ આપતા હતા એના ઉપર, એ બધી ચર્ચાઓ ચાલેલી છે કે પરિણતિ છે એ દોર છે અને ઉપયોગ છે એ પતંગ છે. પતંગ ઉડાઉડ કરે છે પણ જ્ઞાની ને પરિણતિ નો દોર એના હાથમાં છે. શું એટલે એ પરિણતિ ઉપયોગ ને ખેંચે છે. શું કહેતા એ પરિણતિ છે ઉપયોગ ને ખેંચે છે, અંતર્મુખ કરી દે છે ઉપયોગ ને. શું એને ગોથા ખાતો બંધ કરી દે છે. એ પરિણતિના હાથની વાત છે. પરિણતિ જેની બળવાન તેને નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગ પણ વારંવાર થાય. જ્ઞાન દશામાં પણ તારતમ્ય ભેદ છે. પરિણતિ જેની થોડી નબળી હોય જ્ઞાનીને એને શુદ્ધો ઉપયોગ આવતા વાર લાગે. કોઈને ઓછા અંતરાળે શુદ્ધ ઉપયોગ થાય એક જ ગુણ સ્થાનમાં, કોઈને લાંબા અંતરાળે શુદ્ધ ઉપયોગ થાય છે. એનું કારણ કે એની પરિણતિનો ઉપર આધાર છે એ બધો. અને જેમ જેમ શુદ્ધ ઉપયોગ વારંવાર થાય તેમ તેમ પરિણતિ બળવાન થાય. જેમ જેમ પરિણતિ બળવાન થાય એમ ઉપયોગ વારંવાર નિર્વિકલ્પ થાય. આમ બેને એકબીજા સાથે પૂરક સંબંધ છે એવો પ્રકાર છે. ગુરુદેવ પાસે આપણે તો ત્યાં બે મહાત્માઓનો જેને બરાબર પરિચય થયો છે એ તો વિષય સમજે છે, બાકી તો બીજે એ પરિણતિનો વિષય જ નથી. શુદ્ધો ઉપયોગ થયો એટલે જ્ઞાની થઈ ગયો, બહુ બધો એટલું વિચારે છે. શુદ્ધો ઉપયોગ થયો એટલે જ્ઞાની થઈ ગયો, કેમ કે એને સમ્યક દર્શન થઈ ગયું. પછી તો શ્રદ્ધા રહીએ, અવિરત સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચારિત્ર તો છે નહીં, એને શ્રદ્ધા રહી જાય. શું આટલું ઓગે ઓગે સમજી લે છે એવું નથી. સર્વ ગુણાંશ તે સમ્યત્વ હોવાથી અનંત ગુણની પરિણતિ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પુરુષાર્થ ને સુખ એ પાંચ ગુણ તો મુખ્ય છે, પણ અનંત ગુણની પરિણતિ છે. પરિણતિ કે એક ગુણની નથી કે પાંચ ગુણની નથી, પણ અનંત ગુણની પરિણતિ છે એવી વાત છે. હા, લબ્ધ ને પરિણતિ કહેવાય છે, પણ એ લબ્ધમાં એક જ્ઞાન ગુણ આવે છે, પરિણતિમાં અનંત ગુણ આવે છે. લબ્ધ ને ઉપયોગ તો જ્ઞાનના ગુણના પર્યાયના જ ભેદ છે. ચારિત્ર ને લબ્ધ ઉપયોગ નથી કહેવાતો, અને શ્રદ્ધામાં તો બે ભાગ પડતા નથી. શ્રદ્ધામાં તો બે ભાગ પડતા નથી એટલે શ્રદ્ધા પૂરેપૂરી પરિણમે છે પરિણતિના કાળે પણ, અને બીજા ગુણો અંશતઃ પરિણમે છે. એટલે શ્રદ્ધા ની મુખ્યતા છે, અને એટલે શ્રદ્ધાના બળે મોક્ષ માર્ગમાં જીવ મોક્ષ માર્ગનો વિકાસ કરે છે. અહીંયા એ લીધું કે આત્માને પોતાને તો ત્રણેય કાળે વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી પોતે જ જ્ઞાતા છે, અને આશ્રવ છે ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા હોવાથી જળ સ્વભાવ વાળા હોવાથી જ્ઞેય માત્ર છે, પરજ્ઞેય માત્ર છે, એ અન્ય છે ને આ અનન્ય છે. પોતાનો અનન્યપણે અનુભવ થાય છે, રાગાદીનો અન્યપણે અનુભવ થાય છે. શું ચાલ્યું છે? હવે કહે છે કે આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. આશ્રવનો અસર સુખ ગુણ ઉપર જે આવે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધે, એમાં દુઃખની ઉત્પત્તિ થાય છે. એટલે આશ્રવ કારણ છે ને દુઃખ કાર્ય છે એમ લીધું. શું આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે, અને ભગવાન આત્મા તો સદાય ત્રણેય કાળે નિરાકુળ સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી અકાર્ય કારણ સ્વભાવ સ્વરૂપ છે. અહીંથી શક્તિ કાઢી છે, અકાર્ય કારણ સોળમી શક્તિ છે એ અહીંથી કાઢી છે. શું ભગવાન આત્મા તો કોઈનું કારણ અને કોઈનું કાર્ય નહીં હોવાથી એ દુઃખનું અકારણ જ છે. પછી દુઃખનું કારણ તો રહેતું નથી. જે આશ્રમ છે એનું કારણ આત્મા નથી. ઠીક, દેહ કાર્ય કારણમાંથી શક્તિમાંથી આ 72મી ગાથા ચાલતા ચાલતા ગુરુદેવશ્રીએ પર્યાયના ષટકારકો કાઢ્યા છે. અહીંથી અહીંથી અકારણ કાર્ય તો શક્તિ લીધી, અને ભગવાન આત્મા કારણ નથી આશ્રવોનું. તો આશ્રવ તો જીવની એક પર્યાય છે. આશ્રવ છે જીવ આશ્રમ ને અજીવ આશ્રવ, બે આશ્રવ લીધા ને 13મી ગાથામાં, જીવ આશ્રમ ને અજીવ આશ્રવ. તો જે જીવ આશ્રવ રૂપ પર્યાય છે એ તો કાર્ય રૂપ છે. તો કે એના ષટકારક જુદા છે, એનું કારણ જુદા છે. 6 કારણો, એના કારકો કહો કે એના કારણો કહો. શું કારકો કહો કે એના કારણો કહો, તો એક અર્થ વાત છે. તો એ 6 જુદા છે, કેમ કે ભગવાન આત્મા અકારણ ને અકાર્ય પણ છે. અહીંથી કાઢ્યું છે એ પર્યાયના ષટકારક, આ જગ્યાએથી કાઢ્યા છે. અને અકારણ કાર્ય તો શક્તિમાંથી પણ પર્યાયના ષટકારકો જુદા કાઢ્યા છે. નહીં તો પર્યાય દ્રષ્ટિ જ ન છૂટે. જો પર્યાયનું કર્તૃત્વ છે એમ લેવા જાય, ભલે પ્રમાણ અપેક્ષા એક પદાર્થ હોય તો તે કર્તૃત્વ થાય, તો પર્યાયનું એકત્વ રૂપ જે મિથ્યાત્વ છે એ મટે કેવી રીતે? હું મિથ્યાત્વ તો પર્યાય મુંડા પર સમયા છે. પછી રાગમાં એકત્વ થાય છે, પછી રાગના વિષયમાં એકત્વ થાય છે. શું ભાવ કર્મમાં પછી એકત્વ છે, પહેલા તો પર્યાયનું એકત્વ છે એમ છે. કેમ કે જ્ઞાન પણ પર્યાય છે, રાગ તો પછીની વાત છે, પણ જ્ઞાન એ પર્યાય છે. જ્ઞાનનો જેટલો ઉઘાડ છે એમાં અહમ પણ થાય તો શું થાય? કે જ્ઞાન મદ થાય, જ્ઞાનનો અભિનિવેશ થાય. એ તો ઉઘાડરૂપ છે, સૂક્ષ્મરૂપ છે. એટલે પર્યાયનું એકત્વ છોડાવ્યું છે. મૂળમાં મિથ્યાત્વ છોડાવવા માટે પર્યાયનું એકત્વ છોડાવ્યું છે, અને એ પર્યાયનું એકત્વ છોડવાના પ્રયોજનથી પ્રમાણના વિષયને ગૌણ રાખવામાં આવ્યો છે. તે યથાર્થ છે, એ પ્રયોજનવશ છે. પ્રયોજનવશ હોવાથી તે સમ્યક છે ને યથાર્થ છે. શું શું કીધું? કે ભગવાન આત્મા તો સદાય નિરાકુલતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી કોઈની કાંઈ લેવાય, એ તો એટલો સામાન્ય દ્રવ છે, સામર્થરૂપ છે, એને કારણ કાર્યને કાંઈ લેવા દેવા કોઈની સાથે છે નહીં. જેટલા પર્યાય હોય કોઈની સાથે કારણ કાર્યનું એનું લેવા દેવા નથી. અહીં તો આશ્રમની વાત લીધી, પણ શુદ્ધ પર્યાયને પણ કારણ કાર્યને લેવા દેવા નથી. કેમ કે એ પોતે સામાન્ય સામાન્યપણે જ રહે છે, સામાન્ય મટીને વિશેષ ક્યારે થતું નથી. તે દુઃખનું અકારણ જ છે, અર્થાત તે દુઃખના કારણ નથી. હવે શું છે કે આશ્રવોનો અનુભવ દુઃખ રૂપે થવો જોઈએ. શું? અને તે પ્રથમ મુમુક્ષુની ભૂમિકામાં થવો જોઈએ. જો મુમુક્ષુ આત્મ શાંતિને ખરેખર અંતરથી ચાહતો હોય તો, આત્માની નિરાકુર શાંતિને, શું અમૃતમય જે શાંતિ છે એ ભલે એને અનુભવ નથી થયો, પણ એને એકદમ શાંતિ જ જોતી હોય, અશાંતિનો એક કણ ન જોતો હોય, શું તો એને પોતાનો વર્તમાન વિકલ્પ દુઃખ રૂપ લાગવો જોઈએ. એ પ્રથમ ન લાગે તો ત્યાંથી એની જે રુચિ છે, એનો જે રસ છે, એને ત્યાંથી ખસવા દે. દુઃખ રૂપ લાગે તો જ અરુચિ થાય. વિકલ્પમાં જે દુઃખ છે એ દુઃખનું લાગવું ન થાય તો એની અરુચિ થાય કેવી રીતે? રુચિ તો અનાદિ ની પડી છે, અને રુચિનો અરુચિ તો પ્રતિપક્ષ છે, સામે સામા છે. તો રુચિ મટીને અરુચિ ક્યારે થાય? કે એમાં જે સુખ લાગતું હતું એ દુઃખ છે એ દુઃખ લાગે ત્યારે. ભ્રાંતિ કરીને દુઃખ છે એ સુખ લાગતું હતું, એ ભ્રાંતિ પાતળી પડે હજી કે જવાની પછી. એ તો સમ્યક દર્શન થશે ત્યારે નિર્ભ્રાંત દશા થશે, પણ એ ભ્રાંતિ પાતળી પડે ત્યારે એને દુઃખ છે એ દુઃખરૂપ લાગે, અને ત્યારે એને અરુચિ જન્મે. શું એ ભેદ જ્ઞાન ના વિષયમાં ગુરુદેવે તો લીધો છે? શું પરમાગમ સારમાં ભેદ જ્ઞાન ના વિષયમાં લીધું છે? 307 નંબર નો બોર્ડ છે. એને ભેદ જ્ઞાન નું લક્ષણ લીધું છે. તો આ પ્રયત્ન રૂપ ભેદ જ્ઞાન છે. અંદરમાં રાગ ને જ્ઞાન નું ભેદ જ્ઞાન નો કોઈ પ્રયત્ન કરે ત્યારે એ પ્રયોગ ને પ્રયત્ન સાચો છે, એનું લક્ષણ કોઈ ખરું? વિકલ્પ હાલે છે, રાગ ને જ્ઞાન જુદા છે, એનો એનું લક્ષણ શું ભેદ જ્ઞાન નું? એ ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે અહીંયા કે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું અથવા થયાનું લક્ષણ એ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે. કેવો? તીવ્ર અનાદર ભાવ જાગે. ન લીધું તીવ્ર અનાદર ભાવ જાગે, કેમ કે મેલું છે, રાગ છે એ મેલું છે, જેમ વિષ્ટા મેલું છે એમ રાગ મેલું છે, દુઃખરૂપ છે. તે જ્ઞાન અને રાગ વચ્ચે થવાનું લક્ષણ છે. અહીંયા ભેદ જ્ઞાન શરૂ થી એમ સમજવું, નહીતર બધી વાત છે, વિકલ્પ છે, એથી આગળ કઈ વાત નથી. આત્મામાં રાગની ગંધી નથી. રાગના જેટલા વિકલ્પો ઉઠે તેમાં બળું છું, બળું બળું થાય શું દાજે તેમાં બળું છું. તેનું દુઃખ દુઃખ અને દુઃખ છે ત્રણ વખત લીધું. તેનું તેમ બળું છું તેમ તે દુઃખ દુઃખ ને દુઃખ છે. હજી આગળ કે છે ઝેર છે ઠીક. તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદ જ્ઞાન પ્રગટે. આમ ભેદ જ્ઞાન ત્યારે પ્રગટે છે, એમને ભેદ જ્ઞાન પ્રગટતું નથી. એ પહેલા એવું જ્ઞાનમાં લાગે, નિર્ણય કરે એટલે લાગે, નિર્ણય કરે એટલે ભાસે, ભાસે એટલે લાગે, એમ છે. એવું લાગે નહીં ત્યાં સુધી ભેદ જ્ઞાન ઉપડે જ નહીં, ભેદ જ્ઞાન શરૂ ન થાય એને. શું 307 છે? બધી વાતો બહુ કરી છે અને એક પડખેથી ગુરુદેવે વાતો ઘણી. ભેદ જ્ઞાન ના કેટલા પડખાથી બોલાવ્યા છે આમાં, કેટલાય પડખાથી ભેદ જ્ઞાન ના બોલાવ્યા છે. બોલો, એક વિષય ઉપર ચારે કોરથી પ્રકાશ પાડ્યો છે એમ કહી શકાય. હું હા વાત છે, સુગાનીજી એ કહ્યું છે અને વચનામૃતમાં બેનશ્રીમાં પણ એ વાત આવે છે કે પ્રથમ તો વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. શું આશ્રમ ની રુચિ બહુ પડી છે, ને ધર્મ ના બાને પણ આશ્રમ ની રુચિ ને જ પોષી છે, એની જ પુષ્ટિ કરી છે, એને જ પોષણ આપ્યું છે. એની અરુચિ થવી જોઈએ એમ કે આ તો શુભભાવનો મોહ તોડવાનો છે, શુભભાવનો મોહ તોડવાનો છે. શું તોડે તો આગળ જાય, ન તોડે તો એમાં તો ખૂંચેલો છે, ડૂબેલો છે. આ પ્રમાણે તફાવત દેખીને આશ્રવ અને આત્મા વચ્ચેના આ પ્રમાણે તફાવત દેખીને જ્યારે આ આત્મા એટલે પોતે, શું આ આત્મા એટલે પોતે, જ્યારે આ આત્મા આત્મા અને આશ્રવનો પોતાનો ને આશ્રવનો ભેદ જાણે છે. શું એને જુદાપણું જણાય છે. તે જ વખતે શું પછી ધર્મ કઈ પાછળથી થતો નથી, રોકડો ધર્મ છે. તત્ક્ષણ વર્તમાનમાં જ બીજા સમયે ધર્મ નહીં થાય, તે જ સમયે તને થશે એમ કે છે. તે જ સમયે તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. તે જ વખતે એને ક્રોધાદી આશ્રવથી પાછા વળવાનું થઈ જાય છે, ખસવાનું થાય છે, અને તે જ વખતે એને આત્મશાંતિનો અનુભવ થાય છે, નિરાકુળ શાંતિનો અનુભવ, પ્રસમરસનો અનુભવ, અમૃતરસનો અનુભવ એને એ જ વખતે થાય છે. નિવૃત્ત થાય છે તે જ વખતે આશ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તતો ન હોય તેને આત્મા અને આશ્રવોના પારમાર્થિક સાચા ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી, એ તો વિકલ્પને વાતો ચાલે છે એમ કે છે. જો આશ્રવોથી ખસવાનું ન બનતું હોય તો અંદરમાં શું કે છે, ચાલુ છે આશ્રવ, બારમા ગુણ સ્થાન સુધી આશ્રવ ચાલુ છે, પણ એ આશ્રવોથી અંદરમાં જો ખસતો ન હોય, સો વિકલ્પ હોય કે નિર્વિકલ્પ હોય, અંદરમાં આશ્રવથી જો ખસતો ન હોય તો એને ભેદ જ્ઞાન છે જ નહીં. એ ભલે ભેદ જ્ઞાનની વાત ગમે એટલી સમજતો હોય, સમજાવતો હોય, પણ ભેદ જ્ઞાન એને છે નહીં એમ છે. એને ભેદ જ્ઞાનની સિદ્ધિ જ નથી થઈ, ભેદ જ્ઞાનની પ્રાપ્તિ નથી, એને અનુભવ તો હોય ક્યાંથી એમ કે છે. એને અનુભવ હોવાનો સવાલ રહેતો નથી. માટે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે, શું કહે છે, માટે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે, આ પડખું છે સાથે એમ કે છે. એવા જ્ઞાન માત્રથી જ, જ્ઞાન માત્ર ખરો, એ વિધિનો વિષય, હું જ્ઞાન માત્ર જ છું, પણ એનું બીજું પડખું અવિનાભાવી પણ શું છે કે આશ્રવોથી નિવર્તવું તે છે. એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે પૌદ્ગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે. એવા જ્ઞાન માત્રથી જ અજ્ઞાનથી થતો જે કર્મનો બંધ, દ્રવ્ય કર્મનો, આઠે કર્મનો બંધ, એની નિવૃત્તિ જ્ઞાન માત્રથી થશે. અને એ જ્ઞાન માત્ર પણ એટલે સ્વરૂપમાં અભેદ જ્ઞાન અને આશ્રવોથી ભેદ જ્ઞાન, એક જ સિક્કાની બે બાજુ છે, સ્વરૂપનું અભેદ જ્ઞાન અને આશ્રવોથી ભેદ જ્ઞાન. હા, એક સાથે જ બને ને. એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ જાઓ તો જે જગ્યાએ જાઓ છો એની સમીપ જાઓ છો, અને તે જ કાળે તમે જે જગ્યાએથી ચાલવા માંડ્યું એનાથી દૂર જાઓ છો. તો એ તો એક જ વાતના બે પાસા થયા ને, કેમ જુદી જુદી વાત થઈ, એક જ વાત છે. એ તો એ વાત તો કઈ જુદી નથી, અહીંથી દૂર ગયો એનો અર્થ પેલા પછી સમીપ થયો. વળી જે આ આત્મા અને આશ્રમોનું ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે, તર્ક ઉઠાવ્યો આચાર્ય મહારાજે, પોતે પ્રશ્ન ઉઠાવ્યો. કોઈ કોઈ ટીકામાં તો પોતે પ્રશ્ન ઉઠાવીને વાતને ચોખ્ખી કરે છે. શું તો પછી આવું જે ભેદ જ્ઞાન થાય એને જ્ઞાન કેવું કે અજ્ઞાન કેવું? કેમ કે ભેદ જ્ઞાનમાં તો આશ્રમોથી નિવૃત્તિની વાત આવી, એટલે પરની અપેક્ષા આવી ને. આશ્રવ છે એ પર છે, પરની અપેક્ષા, જ્ઞાન માત્રમાં પરની અપેક્ષા નથી. આમાં તો જ્ઞાનનું જ જ્ઞાન છે, આમાં તો પરથી ખસે છે એવું જ્ઞાન છે. પરની અપેક્ષા લીધી, જુદો પડ્યો પરથી એને, તો એને જ્ઞાન કેવું કે અજ્ઞાન કેવું? તો કે એને જ્ઞાન કેવું એમ કે છે. હવે કેવો વિષય ચોખ્ખો કર્યો છે, શું કે જે આ આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? તો કે પહેલા તો તારો પક્ષ લઉં, હાલો અજ્ઞાન છે, હાલો તું કહેશ કે અજ્ઞાન, તો હાલ અજ્ઞાન, હાલ આપણે નક્કી કરીએ અજ્ઞાન છે કે નહીં. કે જો અજ્ઞાન છે તો, માનો કે અજ્ઞાન છે તો એમ, આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાન થી તેની કઈ વિશેષતા નથી. એ તો પેલા અજ્ઞાન જ હતું. જયારે આશ્રવોની સાથે અભેદ અનુભવ કરતો હતો, રાગ તે હું એવો અનુભવ કરતો હતો, અને જે અજ્ઞાન હતું, હવે રાગ તે હું ને એવું પરિણમન કર્યું તો એમાં તો કઈ ફેર જ ન પડ્યો. બે એક જ વાત થઈ ગઈ. તો અજ્ઞાન બે ને અજ્ઞાન કહ્યું તો બે એમાં કઈ જુદાપણું ન રહ્યું. પણ બે વાત તો વિરુદ્ધ છે. રાગમાં એકત્વ કરવું ને રાગ થી જુદા પડવું એ બે વાત તો વિરુદ્ધ છે. જો રાગમાં એકત્વ ને અજ્ઞાન કહીએ તો તેના વિરુદ્ધ ને જ્ઞાન કેવું જ જોઈએ એમ કે છે. ગણિતની જેમ સિદ્ધ દાખલો જેમ સિદ્ધ કરે ને જ્યોમેટ્રીમાં, એવી રીતે સિદ્ધ કર્યું છે. શું રાગના એકત્વ ને અજ્ઞાન કહેવામાં આવે છે? તો રાગના ભિન્નત્વ ને અજ્ઞાન કેમ કેશો એમ કે તો બે વાત એક થઈ ગઈ ને. વાત તો પરસ્પર વિરુદ્ધ છે. માટે આને અજ્ઞાન કહીએ તો આને વિરુદ્ધ રૂપ જ્ઞાન કહેવું જોઈએ, આને જ્ઞાન કહીએ તો આના વિરુદ્ધ માં અજ્ઞાન કહેવું જોઈએ. બહુ અકાટ્ય દલીલ છે આ. કેવી અકાટ્ય દલીલ છે! આમાં કોઈ ફોદો કાઢી ન શકે. આચાર્ય મહારાજ છે ને, અમૃતચંદ્રાચાર્ય દેવ, બહુ સમર્થ આચાર્ય છે. શું એમને કોઈ દલીલ સૂજી હોય તો એ અનુભવના ઊંડાણ માંથી સૂચી હોય છે. એને કોઈ કાપી શકે નહીં. એની સામે તર્ક પોતે જ તર્ક ઉઠાવ્યો છે. જો જ્ઞાન છે તો આત્મા અને આશ્રવોના અભેદ જ્ઞાન થી તેની કાંઈ વિશેષતા ન થઈ, અને જો જ્ઞાન છે તો તે જ્ઞાન આશ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવૃત્તું છે? કેમ કે જ્ઞાન તો આશ્રમોમાં પ્રવર્તે તો એ તો અજ્ઞાન હતું, આશ્રમમાં પ્રવર્તનારું તો અજ્ઞાન હતું. માટે આ જ્ઞાન છે તો એ આશ્રમમાં પ્રવર્તે છે કે નિવૃત્તે છે? તો કે તે જો આશ્રમોમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રમોના અભિદ જ્ઞાન થી તેની કઈ વિશેષતા નથી. માટે જ્ઞાન તેને કહીએ. હવે જો આ જ્ઞાનની પરિભાષા, પારમાર્થિક જ્ઞાન, સાચું જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન તેને કહીએ કે જે રાગાથી રાગાદિથી નિવર્તે. રાગાદિમાં આત્માપણે થઈને પ્રવર્તે એને જ્ઞાન નથી. આ ચોખ્ખી વાત છે. રાગાદિથી ભિન્ન પડે એને જ્ઞાન કહેવામાં આવે છે ને એને જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાનીનું સ્વરૂપ છે, એ જ્ઞાનીનું વાસ્તવિક સ્વરૂપ છે. જો આશ્રવોમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવોના ભેદ જ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ, અને જો આશ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય? કહેવાય જ, સિદ્ધ થયો જ કહેવાય. જો એ નિવર્તે છે તો પછી જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થઈ ગયો. જ્ઞાન ત્યાગ સ્વરૂપ થઈ ગયું એમ કે છે. જ્ઞાન બંધના ત્યાગ સ્વરૂપ થઈ ગયું. શું અહીંયા ક્રિયા શબ્દ આરે ન લીધો જોયું? નહીતર તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ હશે. મોક્ષ તો બંધથી મુક્ત થવું તે જ્ઞાન ક્રિયાભ્યામ છે. તો અહીંયા જ્ઞાન નહીં જ લીધો છે, ક્રિયાને સાથે નથી લીધી. શું પણ જ્ઞાન આશ્રવથી નિવર્તે એ જ એની ક્રિયા છે. આશ્રવમાં પ્રવર્તતું તે તેની વિપરીત ક્રિયા હતી, અને આશ્રવોથી નિવર્ત્યું તે તેની સાચી ક્રિયા થઈ. માટે અહીંયા જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ લાગુ પડે છે. વાત શબ્દ નથી લીધો આપણે. બીજા શાસ્ત્રોની સાથે મેળવણી કરવી જોઈએ ને. જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કયો એટલે મોક્ષ કયો, તો બીજા શાસ્ત્રોમાં તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહ્યું છે ને. આપે તો જ્ઞાન માત્ર લીધું. તો કે જ્ઞાન માત્રમાં ક્રિયા આવી ગઈ, જ્ઞાન માત્રમાં ક્રિયા આવી ગઈ, એમાં રાગ ન આવ્યો એમ કે છે. બાકી એની નિર્મળ ક્રિયા તો આવી જ ગઈ છે એમ લેવું છે.
દેવાધિદેવ શ્રીમંદર ભગવાન જય પરમ કૃપા.